એક વાર ભાવનગર સ્ટેટના જે રાજા હતા એ રાજાના કાને પહોંચી. રાજાશાહી ચાલી રહી હતી અને ભાવનગરના રાજાએ પણ એની ખ્યાતિ સાંભળી એટલે દર્શન કરવા માટે જાય છે. મસ્તરામજીના દર્શન કર્યા જંગલની અંદર જઈને, દર્શન કરીને બહુ પ્રસન્ન થયો રાજા અને વિનંતી કરે છે મસ્તરામજીને, ગુરુદેવ શહેરમાં પધારો, મારા રાજમહેલ પર પધારો તો અમારા આખા પરિવારને આપના સત્સંગનો લાભ મળે. મસ્તરામજી કહે છે કે ભાઈ નહીં, અમારે તો આ જંગલ સારા, સાધુને શહેરો નહીં, આ જંગલ જ સારું છે અમારી સાધનામાં, અમને અહીં રહેવા દો. પણ ગુરુદેવ મારા પરિવારને જેને લાભ લેવો હશે અહીં આવશે, સાચા જિજ્ઞાસુઓ એ ગમે ત્યાં પહોંચી ગયા વિના રહેતા નથી, તરસ સાચી લાગી હશે તો કુવો જ્યાં હશે ત્યાં આગળ પાણી પીવા જવાના જ છે, આવશે અહીં. છતાં બહુ વિનવણી કરી રાજાએ, એ કહે છે કે અમારે ત્યાં જે માન મર્યાદાઓ જળવાય છે, અમારી રાજરાણીઓ અંતેપુરની બહાર નીકળતી નથી, રાજમહેલની બહાર જતી નથી, અને આ બધી પરિસ્થિતિમાં એ બધાને પણ આપના કોઈ જ્ઞાનના બે શબ્દોનો લાભ મળે, અને એટલા માટે કૃપા કરો ગુરુદેવ, કોઈકનું ભલું થાય માટે પણ પધારો. આપને જોઈએ તો અમે ઝૂંપડી બાંધી આપશું, ભલે આપ ઝૂંપડીમાં રહેજો, રાજમહેલમાં ન રહેશો. બહુ આગ્રહ થયો અને રાજાની વિનંતી સ્વીકારી લીધી મસ્તરામજીએ. રાજમહેલના કમ્પાઉન્ડના એક ખૂણામાં એમને માટે એક નાનકડી ઝૂંપડી બનાવી આપવામાં આવી. મસ્તરામજીએ ઝૂંપડીમાં રહે છે, જયારે જયારે અનુકૂળતા હોય ત્યારે રાજપરિવાર ભેગો થઈને એમનો સત્સંગ કરે છે, એમની જ્ઞાનવાણીનો લાભ લે છે અને સમય ચાલ્યો જાય છે. એક વખત રાજપરિવાર આખો ભેગો થઈને એમની પાસે બેઠો છે. મસ્તરામજી ધર્મની વાતો સંભળાવી રહ્યા છે, પરંતુ એમના મોઢા ઉપર કોઈક વેદના દેખાઈ રહી છે, કંઈક પીડા હોય એમના શરીરમાં એવું લાગે છે, અને શરીરમાં પણ તાવ ભરાયો હોય, આખો ચહેરો બદલાઈ ગયો છે. રાજાને એમ થઈ ગયો કે કયો કે ન કયો આજે ગુરુદેવને કંઈક સ્વસ્થતા નથી, એમના શરીરમાં કંઈક તકલીફ છે. પ્રવચન પૂરો થયું એટલે પૂછે છે, ગુરુદેવ આજે કંઈક પ્રતિકૂળતા લાગે છે? ના ના કંઈ નથી, બહુ મહત્વ ના આપ્યું. બીજા દિવસે પણ એવું જ રહ્યું, ત્રીજા દિવસે પણ એવું જ રહ્યું. રાજાને એમ થઈ ગયું કે ગુરુદેવ બોલતા નથી પણ કંઈક એમને પીડા છે, કંઈક તકલીફ છે, તપાસ કરવા દો. એમની સેવામાં જે એકાદ માણસ રાખ્યો હતો રહેતો હતો એને પૂછીને તપાસ કરી ત્યારે ખબર પડી કે મસ્તરામજીને છાતી ઉપર જ એક મોટું ગુમડું થયેલું, અને એ ગુમડું એકદમ પાકી ગયું હતું, એના કારણે શરીરમાં તાવ રહેતો હતો અને બધી તકલીફો હતી, પણ ઢીલી કફની પહેરીને બેસે એટલે કંઈ દેખાય નહીં ગુમડું. રાજાને ખબર પડી ગઈ. રાજા જાય છે, ગુરુદેવ આપ કહેતા નથી, બતાડો તો ખરા. અને જોઈને ગુમડું જોયું, ગુમડું જોઈને રાજા તો આમ થઈ ગયો કે ઓ આટલું મોટું ગુમડું, કેટલી એની પીડા હશે, આટલો તાવ. ડોક્ટરને બોલાવી લાવે છે. ડોક્ટરે આવ્યા, જોયું, ડોક્ટરે કીધું કે નસ્તર મૂકીને આખું ગુમડું કાપી નાખવું પડશે અને તો જ આનો જલ્દી નિકાલ થશે. ગુમડું કાપવાની વાત આવી ત્યાં મસ્તરામજીએ ના પાડી દીધી, કારણ કે આ ગુમડું થઈ તો ગયું તો અને પાકીને એમાં કીડા પડી ગયા હતા. મસ્તરામજી કહે છે કે આ ગુમડું કાપવું એનો અર્થ એટલો જ છે ને કે આ કીડાઓને મારી નાખવા, મારી એક વેદનાને મટાડવા માટે મારા શરીરમાં પેદા થઈ ગયેલા કીડાઓને મારવાનું પાપ હું ક્યારે પણ નહીં કરું, મારાથી આ નહીં થઈ શકે, મને નથી જોઈતી એવી શરીરની સાતા, ગાંઠતા નથી. ડોક્ટરને પણ કાઢી મૂક્યા. રાજા ચિંતામાં પડી ગયો છે કે હવે કરવો શું, ગુરુજી માનતા નથી અને એમની આ વેદના રાજાથી જોઈ જતી નથી, સહન થતી નથી, કરવું શું. મૂંઝવણમાં ને મૂંઝવણમાં રાજા બેઠો છે, એટલામાં એને મન થાય છે સલાહ લેવાનું. એક અંગ્રેજ ડોક્ટર, હોશિયાર ડોક્ટર હતો, એને બોલાવે છે રાજાને. એને બોલાવીને વાત કરી કે ભાઈ આમ હકીકત છે, ગુરુદેવનું આ ગુમડું કાઢી નાખવું છે, એનું નસ્તર મૂકી દો અને મટાડી દેવું છે, પણ એ ઓપરેશન કરાવવા માટે તૈયાર નથી થતા. એ એમ કે છે કે આના કારણે આટલા બધા કીડાઓ મરી જશે ને એ હું નહીં ચલાવી લઉં, અને એ માનતા નથી, માટે હોશિયારીથી આ કામ કરવું પડે, શું કરી શકાય. પેલા અંગ્રેજ ડોક્ટરે કીધું કે મારી પાસે એવું પાવરફુલ ક્લોરોફોર્મ છે, એવી દવા છે કે સૂંઘતાની સાથે માણસ બેભાન થઈ જાય, અને બેભાન થઈ જાય તો પછી તો એમને કંઈ ખબર નહીં પડે, આપણે કરી દઈએ કામ, પણ એ માટે એમને સૂંઘાડવું કેવી રીતે. વિચાર કરીને એનો પણ એક આઈડિયા બનાવી દીધો, એક પુષ્પગુચ્છ તૈયાર કર્યો અને એ પુષ્પગુચ્છની અંદર આ દવાનું રૂનું પૂમડું અંદર મૂકી દીધું. શિષ્ટાચાર મુજબ હિન્દુ સંન્યાસીઓની પાસે કોઈ પણ દર્શન કરવા જાય તો ફૂલ લઈને જાય, ફૂલ મૂકે, અને શિષ્ટાચારની રીતે ભક્તે આપેલું ફૂલ પણ પેલા સૂંઘીને મૂકી દે. રાજા અને ડોક્ટરે નક્કી કરી નાખ્યું કે આપણે આ જ પ્રયોગ અખત્યાર કરવો, બીજા દિવસે અંદરની એક બાજુની રૂમમાં ઓપરેશન ટેબલ તૈયાર થઈ ગયું છે, બધા જ ઓજારો તૈયાર ગોઠવાઈ ગયા છે. જેવા સંત બેભાન થાય એટલે સ્ટ્રેચરમાં ઉપાડીને એમને ટેબલ ઉપર સુવડાવી દેવા અને ઓપરેશન કરી દેવું. બધી એ માટેની પૂર્વ ભૂમિકાઓ તૈયાર થઈ ગઈ છે. રાજા આ ડોક્ટરને લઈને સંતની પાસે જાય છે. સાદા ડ્રેસની અંદર ડોક્ટર જાય છે. ભક્ત આપના દર્શન કરવા આવ્યા છે. રાજા ઓળખાણ કરે છે, આપે છે, અને પેલા એ તરત જ પુષ્પગુચ્છ ધર્યો. સ્વામીજી આમ પુષ્પગુચ્છ સૂંઘ્યો અને મૂકવા જાય, પુષ્પગુચ્છ મૂક્યો અને ઢળી પડ્યા. જેવા ઢળી પડ્યા માણસો તૈયાર હતા, સ્ટ્રેચરમાં નાખીને ઓપરેશન ટેબલ ઉપર ઓપરેશન થઈ ગયું. ગુમડું આખું કાઢી નાખવામાં આવ્યું, પાટો બંધાઈ ગયો છે અને મસ્તરામજી સૂતા છે. બે ત્રણ કલાક ચાર કલાક ગયા, ક્લોરોફોર્મની અસર સંપૂર્ણપણે ઉતરી ગઈ. સ્વામીજી ભાનમાં આવે છે, બાજુમાં જ ડોક્ટર ઉભેલા છે, બીજા પણ સેવકો ઉભેલા છે. જેવા ભાનમાં આવ્યા અને તરત જ રાજા પૂછે છે, ગુરુદેવ હવે કેમ છે આપને? પેલા વિચારમાં પડી ગયા કે અહીં ક્યાં સૂતો છું, આ શું છે ભાઈ, આ શું? ગુરુદેવ ક્ષમા કરજો, આપના ગુમડાનું અમે ઓપરેશન કરી નાખ્યું છે, હવે આપને જલ્દી સારું થઈ જશે. કેમ છે? ભાવનગરનો ઇતિહાસ એમ કે છે કે જ્યાં એમને આ ખબર પડી, હજી તો આમ ભાનમાં આવ્યા હતા, ક્લોરોફોર્મની અસરમાંથી બહાર નીકળ્યા હતા, અને બહાર નીકળતાની સાથે આમ છાતી ઉપર પાટો બાંધેલો જોયો અને ગુમડાનું ઓપરેશન થઈ ગયું છે ખબર પડી, એટલે તરત જ બાજુમાં ઉભેલા ડોક્ટરને અને રાજાને પૂછે છે કે એટલે શું તમે ગુમડો કાઢી નાખ્યું, એ ગાંઠ ફેંકી દીધી? તો કે હા ગુરુદેવ, તમે આ શું કર્યું? આ બોલતાની સાથે એનો આઘાત, આ બધા બિચારા કીડા મરી જશે, આટલા બધા જીવોની હત્યામાં હું નિમિત્ત બન્યો, મારા શરીરની સુખશીલતા માટે આટલી હદે જીવ હિંસા થઈ ગઈ, એનો આઘાત એટલો બધો લાગ્યો. હે હે કેતાની સાથે મસ્તરામજીનું હાર્ટ બેસી ગયું, હાર્ટ ફેલ થઈ ગયું ત્યાં આગળ. તમે કલ્પના કરો કે એ મસ્તરામજીની ચેતના જીવાત્માઓની સાથે સંવેદનાની ભૂમિકાએ કેટલી જોડાયેલી હશે, કેટલી જોડાયેલી હશે કે મારા કારણે આટલા બધા જીવોને ખતમ કરી નાખ્યા, એ વિચારે એ આઘાતે એમના પ્રાણ લઈ લીધા. કરુણા કોનું નામ? કોનું નામ કરુણા? ધર્મ એમને એમ આવી શકતો નથી. વિનય વિજયજી મહારાજ કહે છે કે ધર્મ ધ્યાનને પ્રાપ્ત કરવું હોય તો હૃદયને સંવેદનશીલ બનાવવું પડશે. શુષ્ક હૃદયના આત્માઓ ક્યારેય પણ ધર્મને નહીં પામી શકે. હૃદયને કરુણાથી ભાવિત બનાવો. અને એ કરુણાનું કલ્પના ચિત્ર આખું એમણે આ રજૂ કર્યું કે આ સંસારની અંદર ડગલે ને પગલે કરુણાના ચિત્રો પડેલા છે. માણસને ખાવા પીવાની ચિંતા, પહેરવા ઓઢવાની ચિંતા, રહેવાની ઘરની ચિંતા, અલંકારની ચિંતા, પરણવાની ચિંતા, દીકરાઓની ચિંતા, કેટલી ચિંતાઓ અને વ્યગ્રતાઓમાં જયારે સંસારી જીવો અટવાયેલા પડ્યા છે ત્યારે એવા કોઈ પણ સંસારી જીવને જુએ, સતતમ અભિલસંત સ્વસ્થતામ ક્વાસનું વીરન, આવી અનેક પ્રકારની ઈચ્છાઓ અને અપેક્ષાઓમાં અટવાયેલા આ સંસારી જીવો એ સ્વસ્થતાને ક્યાંથી પામી શકે? એમનું મન સ્વસ્થ ક્યાં રહી શકે? આવી અસ્વસ્થતામાં જયારે જીવો પીડાય છે ત્યારે એવા સંસારી જીવોને જોઈને હૃદયમાં કરુણા ન પ્રગટે તો બીજું શું પ્રગટે? દ્રષ્ટિ જો આપણી કેળવાઈ જાય અને એક એક ઠેકાણે આપણને સંસારની વિચિત્રતાઓ, વિષમતાઓ અને કરુણતાઓ જો જોતા આવડી જાય તો આપણું હૃદય દ્રવિત થઈ ગયા વિના રહે નહીં. ક્યારે દુનિયા આટલી બધી દુઃખી છે, આજે તો આપણને સુખનું પણ પાગલપણું એવું ઘણી વાર લાગી જતું હોય છે. આપણા પુણ્યના ઉદયોથી મળેલી સુખ સામગ્રીઓ અને અનુકૂળતાઓ, એ અનુકૂળતાઓનું ઘેન એવું ચડી જતું હોય છે કે મૂર્છામાં મૂર્છિત થયેલા આપણે બીજાઓને જોવાની, બીજાઓને સમજવાની અને બીજાઓ પ્રત્યેની સંવેદનાની ભૂમિકાઓને પણ ગુમાવી બેસીએ છીએ. માણસ પોતાના સુખમાં અને સાહેબીમાં એટલો બધો પાગલ બન્યો છે અને આસક્ત બન્યો છે, બીજાનું જે થવું હોય તે થાય, મારે શું, આ વિચાર જોર પકડી ગયો છે આજે. અને જ્યાં આ જ ભૂમિકા હોય, કોઈના દુઃખ આપણને સ્પર્શતા ન હોય, ત્યાં આગળ આપણે બીજો તો ધર્મ શું કરી શકવાના હતા? ડગલે ને પગલે આપણી એક એક પ્રવૃત્તિઓ, આપણા જીવનના એક એક વ્યવહારો, એની પાછળ આ કરુણા ભાવનાના આદર્શો પડેલા છે કે આ કરુણાને સતત તમે જીવંત બનાવતા ચાલો. એક એક વ્યવહારોની પાછળ કરુણા છે કે મારા કોઈ વ્યવહારના કારણે કોઈ જીવ દુઃખી ન થઈ જાય, કોઈનું અહિત ન થઈ જાય, એ માટે આપણી ઘણી બધી ધર્મ આરાધનાઓ અને ઘણા બધા વિધિ નિષેધો આપણે ત્યાં શાસ્ત્રોમાં ફરવામાં આવ્યા છે. પણ આજે આ બધી દ્રષ્ટિઓ ભૂલાઈ ગઈ, માટે પરંપરાઓ પણ છૂટતી ગઈ, નહીં તો અમારે ત્યાં તો પ્રાચીન કાળની સંસ્કૃતિ જે હતી કે બાળક નાનું હોય ત્યારથી જ એને આ કરુણાના સંસ્કારો પડતા હતા. છોકરો નાનો હોય, સાવ નાનો હોય ત્યારે પણ એને આ કરુણાના સંસ્કારો માતા દ્વારા મળતા હતા કે ભાઈ તારે એકલા નહીં ખાવાનું, પહેલા કરુણાનું કામ કરવાનું. દેશની અંદર જૂના જમાનામાં એવો રિવાજ હતો કે માં જયારે રોટલા ગળવા માટે બેસે ત્યારે સૌથી પહેલો રોટલો કૂતરાનો ગળાય. અને ગળતા ગળતા પણ એ અમારી સંસ્કૃતિ હતી કે રોટલો ગળતા 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 એ માં બોલે, પાછી બોલતી જાય, પહેલો રોટલો કૂતરાનો. ઘરમાં રમતું કે અંદર બેઠેલું બાળક પણ એ સાંભળે માના શબ્દો અને એને સંસ્કાર પડે બાળકને કે પહેલા રોટલો કૂતરાને નાખવાનો હોય પછી આપણે ખાવાનું હોય, પહેલો રોટલો કૂતરાનો. અને એ જ્યાં કૂતરાનો રોટલો ગળી જાય એટલે માં તરત જ પોતાના દીકરાને બોલાવે કે બેટા લે આ બાર રોટલાને કૂતરો નાખી દે. પોતે નાખવા ન જાય, બાળકના હાથે નંખાવે. એટલા માટે કે બાળકને આ સંસ્કાર પડે કે મારે કોઈકનું દુઃખ દૂર કરવાનું છે, કોઈક ભૂખ્યાને મારે ખવડાવવાનું છે, હું ખાવા બેસું પણ આ કૂતરાએ ક્યાં ખાધું છે હજી, માટે એને એના હાથે જ નંખાવામાં આવતું હતું. એ જ ઘરના વડીલો સવારના પોરમાં એક બાજુ મંદિરે જાય પણ સાથે જ હાથમાં અનાજ લઈને જ જાય, ચબૂતરે પણ નંખાતા જ હોય કે એ દ્વારા પણ મંદિરમાં સાથે બાળકોને લઈને જતા એ માતા પિતા બાળકની અંદર સતત આ સંસ્કારોનું સિંચન કરે કે ના આ પક્ષીઓ એને પણ ચણ નાખવા જોઈએ, એ બિચારા ક્યાં ખાવા જશે, માટે ચબૂતરે ચણ નંખાય, રોટલાને કૂતરા પડે. કીડિયારા ભરવામાં આવતા હતા, લોટ અને એનું મિશ્રણ લઈને જ્યાં જ્યાં કીડીના દર હોય ત્યાં આગળ ભભરાવવામાં આવે કે કીડીઓ બિચારી ખાઈ લે, ગમે ત્યાં ખાવા બહાર નીકળશે તો કોકના પગ તળે કચરાશે. એને બદલે જ્યાં એના દર હોય ત્યાં જ કીડિયારો ભરવામાં આવતો હતો. આ બધી અમારી પ્રાચીન કાળની પરંપરાઓ હતી. આજે એ બધામાં હવે ફરક પડવા માંડ્યો છે, આજે આ બધું ભૂલાવા માંડ્યું છે. બહુ બહુ તો હજી ચણ નાખવાના કદાચ રિવાજો ચાલુ રહ્યા હશે, પણ બાળકોની અંદર દયાના અને કરુણાના સંસ્કારો નાખવા છે એ વાતો ભૂલાવા માંડી. અમારે ત્યાં એ શ્રાવક જીવનની એક મર્યાદાઓ હતી કે શ્રાવિકાનું રસોડું એટલે એક આદર્શ રસોડું હોય. શ્રાવિકાના રસોડાની અંદર ચૂલાની બાજુમાં જ ખીલી ઉપર એક પૂંજણી લટકતી જ હોય. સવારના પોરમાં જ્યારે ચૂલો પેટાવાનો આવે ત્યારે અમારી એ શ્રાવિકાઓ પહેલા પૂંજણી લઈને ચૂલાને પૂંજી લેતી હતી કે રાતના કોઈ વાંદા, કોઈ કીડી, કોઈ કંસારી આ બધા આવીને અહીંયા આગળ ભરાયા ન હોય, એ ભરાયેલા હશે ને દિવાસડી ચાંપીશ તો એ વાંદા કંસારી અને કીડીઓ સડકતી મરી જશે, એમની આ ચિતા ખડકાઈ જશે, માટે પહેલા મારે ચૂલાને ખંખેરી નાખવો જોઈએ. આજે પણ હજી ક્યાં 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 જોવા મળે છે કોઈ કઈક એવી જૂની શ્રાવિકાઓ, એ સવારના પોરમાં પણ ચૂલો સળગાવતા પહેલા જરાક આમ ખંખેરે કે જેથી અંદર કીડી બીડી ભરાઈ ગયો તો નીકળી જાય, પછી સાવરણીથી એ ઓટલો સાફ કરી નાખે એનો રસોડાની જગ્યા, અને ત્યાર પછી જ દિવાસડી પેટાવવામાં આવે. આની પાછળ પણ એક કરુણા ભાવના હતી કે સવારના પોરમાં ઉઠીને મને ખાવા જોઈએ છે, મને ચા પીવા જોઈએ છે, મને દૂધ પીવા જોઈએ છે, મારા ખાવાનું મારે મેળવવું છે, ભૂખનું દુઃખ દૂર કરવું છે, પણ મારો સ્વાર્થ, મારી પ્રવૃત્તિ બીજાનો પ્રાણ હરી લેનારી તો ન જ બનવી જોઈએ, બીજાના દુઃખનો પણ મારે વિચાર કરવાનો. આ વિચાર શ્રાવિકાઓની ગળથૂથીમાં પડેલો હતો. આજે કેટલાના રસોડામાં પૂંજણી જોવા મળશે? તમારા બધાના ઘરોમાં રસોડાઓમાં પૂંજણી ખરી? બહેનોને પૂછું. હા, આજે રસોડા એકદમ લક્ઝરિયસ થઈ ગયા તમારા. ઘણી બધી સામગ્રીઓ તમે નવી વસાવતા જ ગયા. તમારા રસોડામાં શું શું હોય? ગેસનો ચૂલો હોય, વાસણકુસણ અપ ટુ ડેટ હોય, એને રાખવાના સ્ટેન્ડ અને કબાટો પણ લક્ઝરિયસ હોય, બાજુમાં સ્વિચ બોર્ડો હોય, ત્યાં આગળ જ્યુસર ગ્રાઇન્ડર મિક્સચર એ બધું પણ હોય. ઠીક છે, તમે તમારી જરૂરિયાતને માટે જે કંઈ પણ કરતા હો તે કરો, પણ જેમ આટલું બધું રાખવાની જગ્યા હોય એમ એ રસોડાની અંદર સાઈડમાં એક પૂંજણી તો લટકતી હોય જ ને, કે શ્રાવિકા સવારના પોરમાં પહેલો ચૂલો પેટાવો હોય ત્યારે બરોબર જરાક પૂંજી લે. કોઈ સૂક્ષ્મ નજરે ન દેખાય એવા પણ જીવજંતુ હોય તો આઘા થઈ જાય અને આપણા હાથે એની સવારના પોરમાં ક્યાંક અગ્નિદાહ ન દેવાઈ જાય એને, આટલી તો કાળજી અમારી માતાઓ રાખે ને. પૂંજણીઓ જ ગઈ, આપણા રસોડાઓમાંથી પૂંજણીઓ ગઈ, જે કરુણા એક ધર્મનો પાયો હતો અને એને માટેની આ એક જે મૌલિક વાતો હતી એ આજે ભૂલાઈ ગઈ. કરાવું પ્રભાવના, કરાવું પૂંજણીની. પણ મને એમ લાગે છે કે પ્રભાવના કરાવવાનો અર્થ નથી જો અમારી શ્રાવિકાઓને એના ઉપયોગ ન કરવા હોય તો. પૂંજણી પણ લઈ જઈને આખરે જો કબાટમાં જ મૂકી દેવાની હોય કે રજડતી જ થઈ જવાની હોય તો શું અર્થ છે એનો? આ વાત નાની છે, પરંતુ એની પાછળ હૃદયની જે જાગૃતિ, કરુણાની જે ભાવના છે, ભાવનાનું એક મહત્વ છે કે આની પાછળ પણ મારે બીજા જીવનો વિચાર કરવાનો છે. અને જે આટલી હદે સૂક્ષ્મ જીવોનો વિચાર કરે એ પછી બહારના પોતાના પ્રેક્ટિકલ જીવનની અંદર, બહારના વ્યવહારમાં મોટા જીવો કંઈક દુઃખી થતા હોય ત્યારે તો એનું હૃદય કેટલું દ્રવિત થાય અને કરુણાનું કાર્ય કર્યા વિના એ રહી શકે? એક એક બાબતોની અંદર આપણે ત્યાં જાગૃતિ રાખવામાં આવતી હતી. તમને ખબર છે અમારે ત્યાં સુખી શ્રાવકો જમવા બેસે તો એ પાટલો માંડીને જમવા બેસતા હતા. શા માટે? શા માટે પાટલો માંડવાનો રિવાજ તેને માટે હતો, વૈભવનું પ્રદર્શન કરવા માટે. અમે બહુ સુખી છીએ, અમે પાટલા માંડીને જમીએ છીએ એટલા માટે. કઈ એકાસના કે બ્યાસના હોય ત્યારે જ પાટલા માંડવાનો રિવાજ નથી. કોઈ પણ સુખી શ્રાવક, સંસ્કારી શ્રાવક એ ઘરમાં જમે તો પાટલો માંડીને એની ઉપર જ થાળી મૂકીને જમે એવો એક રિવાજ હતો. અને એની પાછળ પણ આ કરુણાની ભાવના પડેલી હતી. કારણ કે રસોડું જ્યાં હોય ત્યાં સામાન્યથી કીડી વગેરેના ઉપદ્રવો હોવાની શક્યતા વધુ છે. અને તમે જમવા માટે બેસો, રસોઈ નીકળે એની સુગંધના કારણે આ કીડીઓ વગેરે ખેંચાઈને આવે જ. ધાતુના પાત્ર હોય, વાસણ હોય, એમાં ગરમા ગરમ રસોઈ જ્યારે પડે, એ થાળીમાં ગરમા ગરમ શાક પડે, ગરમા ગરમ ભાત પડે કે રોટલી મુકાય તો ધાતુનું પાત્ર તપી જતાં કેટલી વાર લાગે. જમીન ઉપર તમે જો થાળી મૂકીને જમો તો તમારી થાળી તો આ ગરમા ગરમ રસોઈના કારણે તપી જવાની છે. એટલામાં આસપાસમાં આટા મારતી ખેંચાઈને આવેલી કીડી એ ત્યાં આગળ આવે અને ભૂલે ચૂકે જો થાળીની નીચે આવી ગઈ કે થાળીને સ્પર્શ થઈ ગયો તો એ થાળી, તપી ગયેલી થાળી એ કીડીને માટે તો ધગધગતી શિલા બની જાય જેમાં પેલી અડતાની સાથે એના પ્રાણ ચાલ્યા જાય. એવી હિંસા ન થાય એટલા માટે પાટલો માંડીને એની ઉપર થાળી મૂકીને જમવાનો રિવાજ હતો. કે કદાચ કીડીઓ ફરતી ફરતી આવે તો એ પાટલા નીચે જાય, થાળી તો જમીનથી અધ્ધર હોય તપેલી, અને માટે કોઈ જીવની હિંસા ન થાય એટલા માટે પાટલા માંડીને જમવાની વાતો હતી. આજે ભલે ટેબલ ખુરશી આવી ગયા હશે તમારા, પણ એ ટેબલ ખુરશી ઉપર પણ આ લક્ષ્ય જો નહીં હોય, અને ટેબલ ખુરશી એ રોજ નથી જમતા, ઘણા માણસો અમે તો ગોચરી જઈએ ને એટલે બધી ખબર પડે તમારી. એક રીતે અમને લોકોને આ રાઇટ સારા મળ્યા છે. તમારા ગમે એટલા મહેમાનો હોય, ગમે એટલા સારામાં સારા, પણ એ લોકોને છેક તમારા રસોડા સુધી ઘૂસવાની તકો ઓછી મળે. મહેમાન આવ્યા હોય તો તમે લિવિંગ રૂમમાં એને બેસાડો, દિવાનખાનામાં બેસાડો, સોફા ઉપર બેસાડો. તમે ઘરમાં અંદર શું કરો છો એ કોઈને ખબર ન પડે, અમને લોકોને એ ખબર પડે. અમે દર દઈને છેક અંદર ઘૂસી જઈએ તમારા રસોડા સુધી, કોઈ અમને રોકી ન શકે. અને એટલે અમને આખી ખબર પડે. લિવિંગ રૂમમાંથી દાખલ થઈએ, વચ્ચે કદાચ બેડરૂમ પણ આવે અને જરાક હોશિયાર સાધુ હતા આમ ફટાફટ નજર તો એની ફરી જ જાય, એની પરથી ખબર પડી જાય કે આ ઘર કેવું સંસ્કારી છે, કેવી રીતે જીવે છે, શું એની પરિસ્થિતિ છે. તમે ગોચરી જનાર સાધુ જો હોશિયાર હોય તો એ ઘરની આર્થિક સ્થિતિ કેવી હશે, એની રહેણીકરણી કેવી હશે, એની સંસ્કાર સમૃદ્ધિ કેવી હશે, એ બધો એને ખ્યાલ આવી ગયા વિના રહે નહીં. અને ફણાક દઈને ગોચરી જયારે આમ ઘરમાં રસોડામાં ઘૂસીએ ત્યારે જોઈએ તો ઘણા ભાઈઓ કે બહેનો રસોડામાં બેસીને જમતા હોય, જમીન ઉપર જ, થાળી નીચે હોય, ત્યારે એમ લાગે કે આ જુઓ આપણા મૂળભૂત રિવાજો ભૂલાયા અને આ કરુણાના આદર્શો વિસરાયા, માટે આજે આમને આમ ચાલી રહ્યું છે. ટેબલ ખુરશી હશે તો એની પર નહીં જમે ને પાટલા હશે તો એ માંડશે નહીં. એ ભૂલી જાય છે કે આ મારી થાળી કોઈ એકાદી કીડીને પણ ખતમ કરનારી ન બનવી જોઈએ. હું કરુણા ધર્મનો આરાધક છું, મારા વ્યવહારમાં કરુણા ઉતરવી જોઈએ. એક એક નાની નાની બાબતોની અંદર પણ ઘણી બધી જાગૃતિ જરૂરી છે. માત્ર આપણી ઊંચી ફિલોસોફીની વાતો કર્યા કરશું ને, આપણા પ્રેક્ટિકલ જીવનની અંદર, વ્યવહારની અંદર જો આપણે આ ધર્મને આ રીતે વણવાનું નહીં શીખીએ તો ક્યારેય પણ કામ નહીં આવી શકે. સહજપણે આ બધા વ્યવહારો આપણે ત્યાં વણાયેલા જ હતા, તપેલી પણ એમને એમ મુકાય જ નહીં. તમને ખબર છે ખીચડીની હાંડલી ઉતરતી હતી ને ચૂલા ઉપરથી, તોય અમારી એ શ્રાવિકાઓ અને અમારી એ ધર્મનિષ્ઠ માતાઓ એ હાંડલી કે તપેલીઓ સીધે સીધી ચૂલા ઉપરથી ઉતારીને જમીન ઉપર ન મૂકે. એ જમાનામાં તૂટેલા ફૂટેલા માટલાના કાંઠલાઓ રાખવામાં આવતા હતા. માટલાનું કાંઠલું હોય કાંઠો ઉપરનો, અને એ કાંઠો પડ્યો અને એની ઉપર જ તપેલી મુકાય. એટલા જ માટે કે આ ગરમા ગરમ હાંડલી કે તપેલી જમીન ઉપર મૂકશો તો કોઈ જીવ મરી જશે, માટે કાંઠા રહેતા હતા. આજે હવે ફેન્સી સ્ટેન્ડ આવી ગયા છે, તમને લોકોને આજે સ્ટેન્ડ મળી શકે છે, લોખંડના, ગેલ્વેનાઇઝના, સ્ટીલના, રબરના, ડટ્ટાવાળા, સરસ મજાના સ્ટેન્ડ મળી શકે છે, નાની સાઈઝ થી માંડીને દરેક સાઈઝ ના મળે છે. જે શ્રાવિકાને આ લક્ષ્ય હશે કે મારું રસોડું એ કોઈ જીવોનું કતલખાનું ન બનવું જોઈએ, પરંતુ જીવોને અભયદાન આપતી આ પાંજરાપોળ મારે બનાવવી છે. ઘરઘરની અંદર પાંજરાપોળ બની શકે છે, બોલો બનાવવી છે. અને ઘરઘરની અંદર કતલખાનાઓ ખુલી શકે છે, ખોલવા છે. શું કરવું છે? વિનય વિજયજી મહારાજની કરુણા ભાવના આપણા જીવનને પ્રેક્ટિકલ બનાવવાની પ્રેરણા આપે છે. આજે જયારે સાધનો ઉપલબ્ધ છે ત્યારે તો એનો ઉપયોગ કરો. શા માટે બજારમાં મળે છે તો એ કાંઠલાઓ ન લાવવા? શા માટે એની ઉપર જ રસોઈ થયેલી એ ગરમ તપેલીઓ ન મૂકવી? ગમે તેમ જમીન ઉપર મૂકવાથી ક્યાંક ને ક્યાંક હિંસાઓની શક્યતા છે જ. કદાચ તમે જાગ્રત હશો, તમારા બાળકો જાગ્રત નહીં હોય, ઘરના બધા મેમ્બરો એટલા જાગ્રત નહીં હોય, તમે સંભાળીને મૂકતા લેતા હશો, કદાચ બીજા આવશે ઉપાડીને ગમે તેમ આડેધડ મૂકશે, ત્યાં આગળ કોઈક કીડી ચંપાઈ જશે, કોઈક કંસારી એની નીચે આવી જશે, કોઈક વાંધો દબાઈ જશે, અને તે વખતે હિંસા તમારા જ હાથે તમારા જ કારણે થઈ જાય છે એવી પૂર્ણ શક્યતાઓ છે. તમે બીજાના દુઃખ દૂર ન કરી શકો તો કઈ નહીં, કોઈકને દુઃખી ન કરીએ એટલી તો ભૂમિકા આપણા જીવનમાં આવે. કોઈને જીવાડી ન શકીએ તો કઈ નહીં, કોઈને મારીએ તો નહીં, કમસે કમ આપણે કરુણાનું આરાધન એને પ્રેક્ટિકલ બનાવવું પડશે, કારણ કે એ ધર્મનો પાયો છે. જેમ વિનય વિજયજી મહારાજે કલ્પસૂત્રની ટીકામાં આ વાત કરી કે દયારૂપી નદીના કિનારા ઉપર જ ધર્મના અંકુરાઓ ઉગી શકે છે, એમ રામાયણના રચયિતા સંત તુલસીદાસજીએ પણ આને ધર્મનો પાયો ગણાવ્યો. દયા ધર્મ કા મૂળ હૈ, ધર્મનું મૂળ શું? મૂળ વિના જેમ વૃક્ષ ઉગી ન શકે, એમ ધર્મનું વૃક્ષ ઉગાડવું હોય તો એનું મૂળ શું? દયા ધર્મ કા મૂળ હૈ, પાપ મૂળ અભિમાન, તુલસી દયાન છાંડીએ જબલગ ગટમે પ્રાણ. તુલસી દયાન છાંડીએ, દયાને કોઈ દિવસ ભૂલતા નહીં. જ્યાં સુધી આ ઘટની અંદર, આ દેહની અંદર પ્રાણ ધબકે છે ત્યાં સુધી અંદરની આ કરુણાની ભાવનાને પણ ધબકતી રાખજો, દયાની ભાવનાને પણ ધબકતી રાખજો, કારણ કે દયા ધર્મ કા મૂળ હૈ, એ ધર્મનું મૂળ છે. આ જો મૂળ ખવાઈ ગયું, મૂળ શોષાઈ ગયું, મૂળ બળી ગયું, તો બાકીનું ધર્મનું વૃક્ષ એને તૂટી પડતા, એને ખવાઈ જતા, એને નામશેષ થતા જરાય વાર નહીં લાગે. આવું જે ધર્મનું મૂળ કરુણા, એ કરુણાને આપણે આપણા હૃદયની અંદર પ્રગટાવવાની છે. જેમ સુખી માણસોને જોઈને રાજી થવાનું છે, પ્રમોદ ભાવના કેળવવાની છે, એમ આપણાથી નીચા ઉતરતી કક્ષાના એવા મનુષ્યો, પશુઓ, પ્રાણીઓ, જે કોઈ પણ એના કર્મના ઉદયથી બિચારા દુઃખી થઈ રહ્યા છે, એવા દુઃખી જીવોને જોઈને હૃદયને સંવેદનશીલ બનાવવાનું છે, કરુણા પ્રગટાવવાની છે. ચડિયાતા પ્રત્યે પ્રમોદ અને ઉતરતા પ્રત્યે કરુણા, એ ધર્મ ધ્યાનને પ્રાપ્ત કરવા માટેનું એક અભોગ સાધન છે. આ કરુણા ભાવના કેવી રીતે ભાવિત કરી શકાય એ માટેની બીજી પણ કેટલીક વાતો અને એ માટેના કેટલાક દ્રષ્ટાંતો આવતીકાલે આપણે વિચારીશું, અને આવતીકાલે આ કરુણા ભાવનાને પૂર્ણ કરવામાં આવશે.
સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. Thank you.